તારીખ 24/6/1986ના દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું આત્માવલોકન ઉપર થયેલ પ્રવચન, સળંગ પ્રવચન નંબર 14.
આ પ્રકરણમાં એક જાતિના પરિણામ મુકાયા છે. પાપમાં કસાયની મંદતા અને તીવ્રતાના ભેદ હોવા છતાં એ ભેદ અને તફાવતનો કહેનારનો ખ્યાલ છે. તેમ છતાં અહીંયા સ્વરૂપ દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે અને રાગ માત્રથી ભિન્ન થતા જ સ્વરૂપમાં આવી શકાય છે. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજી તત્વદ્રષ્ટિમાં, નવ તત્વમાં તત્વદ્રષ્ટિએ જોતા બંનેને એક વર્ગની અંદર જાતિ એક હોવાથી એક વર્ગની અંદર બતાવે છે, સમજાવે. ઔદલિક પુણ્ય પાપ એક જ કર્મના બે ભેદ છે. એ બંનેની કર્મ જાતિ એક છે. કર્મ અભેદ છે, અવેર છે, અચેતન છે. જે કર્મના પરમાણુ છે, કાર્મણ વર્ગના છે. એ કાર્મણ વર્ગના એક જાતિના પરમાણુ છે. એમાં પુણ્યને પાપની જે પ્રકૃતિના બે ભેદ થાય છે, શુભ પ્રકૃતિ અને અશુભ પ્રકૃતિના બંધ થાય છે. શુભ આયુ બંધાય, અશુભ આયુ બંધાય, શુભ ગોત્ર બંધાય, અશુભ ગોત્ર બંધાય. એ પ્રકારે જે કાંઈ તફાવત શુભ અશુભના થાય છે, શુભ પાપના થાય છે, તે બંનેની કર્મ જાતિ પણ એક જ છે. કર્મ વર્ગણાના પરમાણુની જાતિ એક છે અને કર્મ જાતિ પણ બંનેની એક છે. એ રીતે કર્મ અભેદ છે એમ કહે છે. તારતમ્ય ભેદને અહીંયા ગૌણ કરીને, તીવ્રમંદતાના તારતમ્ય ભેદને ગૌણ કરીને કર્મ અભેદ છે. અવેર છે કે બે વચ્ચે કોઈ ભેદ છે જ નથી. હવે પાડે છે ને, હવે લાકડું વેરાવે છે, બે કટકા ગુજરા છે, લાકડાને કપાવવું એમ નથી, પડે ને કેમ કે બે વચ્ચે વેર નથી. આ તો એક જ જાતિ માને વાત પાપને વેર નથી
લેવા.
અચેતન છે, બંને અચેતન કર્મ છે. શું હો કે શું હો, બંનેની અચેતન જાતિ છે. બંને કર્મ પણ છે, કર્મ જાતિના છે. તેથી પાપથી પુણ્યની વિશેષતા માનીને પુણ્યનું આકર્ષણ જે થાય છે, પુણ્ય કર્મ બંધાય તો સારું, પાપ કર્મ ન બંધાય તો સારું, ને પુણ્ય કર્મ બંધાય તો સારું. પાપ કર્મનો ઉદય ન આવે તો સારું, ને પુણ્ય કર્મનો ઉદય આવે તો એનું જે ભેદ પાડવામાં આવે છે તે બંને એક જ જાતિના છે, મેં કાંઈ કર્મ ભેદ નથી. કોની અપેક્ષા એ જોવે છે? ત્રીજી અપેક્ષા બતાવી છે. આત્મા શુદ્ધ ચૈતન્ય છે, એ જ માત્ર ઉપાદે છે. એની એક નવી અપેક્ષા કરવી છે. અને એના વિશે પાપમાં અધર્મ છે અને પુણ્યમાં ધર્મ છે, એવી જે પદ્ધતિ લોક પદ્ધતિ છે, જગતની પદ્ધતિ છે, એ પદ્ધતિ શીખવાડવી. એટલે પ્રવચન સારમાં સખાવી સ્થાને પ્રવર્તન જે શુભ પરિણામ મુનિ જે શુભાચરણ એને જગપંથ કહેવામાં આવે છે. પ્રવચનમાં આ વારંવાર સામાન્ય જીવોની વાત તો એક બાજુ રહેવા, પણ જે ભાવનીની નીતિ છે જેને છઠ્ઠા સાતમા ગુણસ્થાન યોગ્ય શુદ્ધ નિર્મળ દશા પ્રવર્તે, પ્રચુર સ્વસંવેદનમાં જે બિરાજમાન છે એવા મુનિરાજ પણ જે કાંઈ સુધાચરણમાં આવે છે, પંચમાં આવડત ઉદ્યા સમિતિ, એકના સમિતિ, ભાષા સમિતિ, એ બધા પરિણામને જગપંથ કહેવામાં આવે છે. જગત એ પંથે ચાલી શકે છે, નિર્વલિંગી પણ એવા પરિણામ કરી શકે છે, નવજીવને પણ એવા પરિણામ હોઈ શકે છે. એ તો જગપંથ છે, એ કાંઈ મોક્ષ માર્ગનો અલૌકિક પંથ નથી, એ કોઈ પારમાર્થિક પંથ નથી, પણ જગપંથ છે. એ બંને એક જ વિકાર ભાવનો ભેદ છે, ભેદનો ખ્યાલ છે કહેનારો. પણ કસાયના જ બે તફાવતવાળા ભાવ છે, કસાયના જ ભેદ છે. કસાયની તીવ્રતા અને કસાયની મંદતા એ બંને કસાયના ભેદ છે. બંનેમાં કસાયનો સદભાવ છે, ક્યાંય કસાયનો અભાવ નથી, કસાયનો સદભાવ છે. અને જાતિ અપેક્ષા એ તો વિચાર જાતિ તો એક જ છે, કસાય જાતિ તો એક જ છે, એક જ જાતના પરિણામ છે. જાતિ ભેદ થયા નથી પરિણામ. એ બંને વિચાર રૂપે અભેદ છે, નિર્ભાવ કરાવી ગયા. અચેતન છે એમ કહીને ત્યાં સુધી પૌગોલિક સુધી પાપ લીધા હતા, કર્મના પરમાણુ લીધા હતા. જીવના સુખ વિકારમાં પણ પુણ્ય પાપ ઉભો છે, જીવના પરિણામની અંદર પણ સુખ વિકારમાં પુણ્ય અને પાપ એવા બે પ્રકારના ભાવ ઉભે છે. તે બંને એક જ વિકાર ભાવના ભેદ છે, એમાં કોઈ બે જાતિ નથી. એકના એકના તીવ્ર મહિતાની અપેક્ષા ભેદ કરવામાં આવે છે, પરંતુ વિકાર જાતિ એક જ છે. એ બંને વિકાર રૂપે અભેદ છે, વિકાર રૂપે તો એમાં કઈ ભેદ નથી. જેમ કર્મ રૂપે ભેદ નથી પુગળ પરમાણુમાં, એમ વિકારની જાતિ રૂપે બંને એક જ જાતિના ભેદ જાતિના છે. આકુલતા રૂપ છે, બંનેમાં દુઃખ છે. પાપના પરિણામમાં તીવ્ર દુઃખ છે, પુણ્યના પરિણામમાં દુઃખનો આવે થોડો નીચો આવે છે, કસાય બંધો આવે, મંદ પરિણામે દુઃખ થાય છે, પણ છે આકુલતાનું દુઃખ. પછી તે શુભ પરિણામ ચાહે પોતાના સ્વરૂપ સંબંધિત હોય, સ્વભાવનો વિકલ્પ સુદ્ધા, આત્મ સ્વરૂપના ચિંતનનો વિકલ્પ સુદ્ધા આકુલતા રૂપ દુઃખરૂપ થાય. ત્યાં સુધી એની જાતિ લઈ ગઈ. પદાર્થ આશ્રિત સમસ્ત શુભ પરિણામ તો સ્થૂળ વિકલ્પ દુઃખરૂપ છે, પણ આત્માના અનાકુળ સ્વભાવનો વિકલ્પ થાય તે વિકલ્પમાં પણ દુઃખ છે. અનાકુળ સ્વભાવના વિકલ્પમાં દુઃખ છે, અનાકુળ સ્વભાવમાં દુઃખ નથી પણ એના વિકલ્પમાં દુઃખ છે. અથવા આકુળતા રૂપ વિકલ્પ દ્વારા અનાકુળ સ્વભાવ સાધ્ય થતો નથી, એને પહોંચાતું નથી, એને વિષય નથી થઈ શકતો, વિકલ્પથી આકુલતાથી નિરાકુલતાને ઉકેલી શકાય. વિકલ્પ કીધી જોવો જોઈએ, જે આત્મા છે એની વિકલ્પ છે. અનાકુ સ્વભાવી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્મા, આનંદ સ્વભાવી આત્મા, સમાજથી અને સ્વરૂપથી નિર્વિકલ્પ છે. નિર્વિકલ્પ સ્વરૂપ ને વિકલ્પ શોભા નથી દેતો. નિર્વિકલ્પ સ્વરૂપ છે એને વિકલ્પ શોભા નથી દેતો. કોઈ વૈરાગી માણસ હોય એને શૃંગારિક વસ્ત્ર આભૂષણ આપે અને વૈરાગ્યના પ્રસંગે લાવવામાં આવે છે, એનો ઉપયોગ થતો. એમ વિતરાગ સ્વરૂપી પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપી આત્મા, પૂર્ણ વિતરાગ સ્વરૂપ છે એવા આત્માની વિશે એને વિકલ્પના વસ્ત્રો, એને વિકલ્પતા, એને વિકલ્પના આભૂષણ, એનું સ્વરૂપ થી દૂર જવાય છે. દૂર જવાય છે ત્યારે વિકલ્પ ઉત્પન્ન થાય છે. નિર્વિકલ્પ સ્વરૂપની સમીપે જતા વિકલ્પ નો અભાવ થાય છે, વિકલ્પ નો ન થાય છે. આ પરિસ્થિતિ એટલે દૂર જવામાં અભિપ્રાય કેવી રીતે સંમત થાય કે ના બરાબર છે, વિકલ્પ બરાબર છે, વિકલ્પ બરાબર છે, એમ તો કંઈ સંમત કરવા જેવું દૂર જનારા પરિણામ. સૂક્ષ્મ પરિણામ માને છે. અહીંયા તો કહે છે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ શુભ પરિણામ નો કોણ છે, રાગ નો કોણ છે, એનાથી જુદા પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો, પોતાનું સ્વરૂપ એનાથી ભિન્ન છે, જુદું છે એવા સ્વરૂપનો અંદર અનુભવ કરવા માટે અનાદિથી રાગ અંગેનો આધાર લઈને તું જે પરિણામ છે અને તેને લઈને તને વિકલ્પમય પણ રાગમય પણ છે એવું જે પોતાનું હોવા પણ તન્મયપણે રાગથી તન્મયપણે અનુભવ ગોચર થાય છે એ પરિસ્થિતિ ઊંટી છે, વિપરીત સ્થિતિ છે. એ વિપરીત સ્થિતિને તોડી રાગથી ભિન્ન થઈને સ્વભાવનો આધારે, રાગનો આધાર તોડીને સ્વભાવના આધારે પરિણમન થાય એ શુદ્ધ પરિણમન છે, એ જીવનું સાચું પરિણમન છે, એ પોતાની જાતની સાથે મેળ ખાતું પરિણમન છે, સજાતીય પરિણમન છે. અને આ શુભ અને અશુભ રૂપ જાતિના પરિણામ એ વિજાતીય પરિણામ, સજાતીય પરિણમન નથી. જીવમાં વિકારી પરિણામ હોવાથી તે વિજાતીય પરિણામ છે. તે આકુલતા રૂપ છે, તે સંસાર રૂપ છે, તે ખેદ ના સંસાર રૂપ છે, જગપંચ છે, તે ખેદ રૂપ છે, ઔપાધિક છે, ખેદ છે, દુઃખ છે, ઉપાધિ છે, ઉપાધિક છે, અને બંને કર્મ બંધના નિમિત્ત છે. બંને થી કર્મ બંધ થાય છે. તત્વદ્રષ્ટિએ જે પરિણામ બંધ જાતિના છે તે પરિણામ મોક્ષ જાતિના નથી. આમ પરસ્પર વિરુદ્ધતા છે. કોઈ એમ વિચારે અમારે અશુભ ભાવ કરવો જ નથી અને એકલા શુભ પરિણામમાં રહીએ તો પછી કઈ વાંધો નહીં, એવું બની શકશે નહીં, એવું બનવું સંભવિત નથી. કસાય પોતે એવા સ્વભાવે છે, કસાયની જાત છે એવા સ્વભાવ વાળી છે કે એમાં તીવ્રતા અને મંદતા થયા જ કરે. તીવ્રતા પણ જળવાઈ ન રહે અને મંદતા પણ જળવાઈ ન રહે. તીવ્રમાંથી મંદ થાય, મંદમાંથી તીવ્ર થાય, સ્વયં જ થાય છે આપોઆપ. એક ધારા કોઈ પરિણામ રહે, મંદ ને મંદ જ પરિણામ રહે, તીવ્ર ને તીવ્ર જ પરિણામ રહે, એવું કદી બનતું નથી. એટલે મંદ કસાય વાળો તીવ્ર કસાયમાં આવી જાય છે, આપોઆપ આવી જાય છે, ભલે એ ચાહે કે ન ચાહે. એના કસાયની તીવ્રતા ઉપર એનો કંટ્રોલ રહી શકતો નથી. સંસારૂપ છે, ખેડૂત છે, ઉપાધિક છે, એમાં ઉપાધિ ભાવ બોજો છે. જીવના જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ નિરુપાધિક છે, બુદા વગરના છે. માત્ર જાણવું એમાં બુદ્ધ નથી, પણ માત્ર જાણનાર સ્વભાવીને કાંઈક કરવાની ઉપાધિ ઊભી થાય એમાં બુદ્ધ છે. કાર્યભાર જેને કહેવામાં આવે છે, આમને ઘણો કાર્યભાર છે એટલે ઘણા કામ કરવાની ઉપાધિ છે. એ ઉપાધિની અંદર બોજો આવે છે, એ સ્વરૂપને અનુકૂળ નથી, સ્વકારથી વિરુદ્ધ છે. અને બંને કર્મબંધના નિમિત્ત છે, એનાથી નવા કર્મ બંધાય છે. પુણ્ય પરિણામથી પુણ્યની પ્રકૃતિ, પાપ પરિણામથી પાપની અશુભ પ્રકૃતિના બંધ થાય છે. એના નિમિત્તે મોક્ષ થતો નથી. પુણ્ય કરતા કોઈનો મોક્ષ થાય, શુભ કરતા કોઈનો મોક્ષ થાય, તેવું ત્રણ કાળ ત્રણ લોકમાં બંધન નહીં. એ બંધના જ નિમિત્ત છે, એ મોક્ષના નિમિત્ત નથી. શુભ પરિણામ થી પણ બંધ થાય છે. સાંભળવું નહીં, સાંભળવા માટે સાંભળવું શા માટે? સાંભળવાનું જે ચાલુ, સાંભળવાના જે થી સાંભળવું છે તે એક વાર સાંભળવાનું પણ મારું બંધ થઈ જાય એવા જે થી સાંભળવું
છે.
શું સમજવું? આત્માનું સ્વરૂપ સમજવું છે. સમજવાના તબક્કામાં ભલે સ્વાધ્યાય આદિ વિચાર ના હોય છે, જ્યારે નિર્ણય કરવો છે ત્યારે એની ભૂત પ્રભુથી વિચારથી સ્વરૂપનું નિર્ણય કરવામાં આવે છે. એ સ્વરૂપ સમજાયા પછી, લક્ષગત થયા પછી એ સ્વરૂપમાં સ્થિર થવા માટે, આરાધન થવા માટે કોઈ શુભાવની વિકલ્પની જરૂરિયાત નથી. હવે પ્રશ્ન એ થવા જોઈએ છે કે ત્યાં સુધી વિકલ્પ કામના તો ખરા નહીં, વિકલ્પના આધારે નિર્ણય કર્યો છે એ રીતે વિકલ્પ કામના કર્યા છે ત્યાં સુધી સારો નિર્ણય પણ સાચો નથી. પણ વિકલ્પમયપણું અનુભવમાં હોવાથી, પોતાને વિકલ્પમયપણું અનુભવમાંથી જાણે હું વિકલ્પમય થઈ ગયો છું. વિકલ્પ એટલો વિકલ્પ સિવાય એને કાંઈ દેખાતું નથી, કેમ કે દ્રષ્ટિ વિકલ્પ ઉપર છે, એની હયાતી એને વિકલ્પમાં જણાય છે. એને એમ કહે છે કે વિકલ્પની બાજુમાં સારું જ્ઞાન છે ને એમાં જ્ઞાન સ્વભાવ, એના આધારે નિર્ણય કર, વિકલ્પથી જુદો પડીને અથવા વિકલ્પને જુદો રાખીને સંકલ્પને આગળ દૂર રાખીને તારા સ્વભાવનો અને સ્વરૂપનો નિર્ણય જ્ઞાનથી કર, વિકલ્પથી નહીં. જ્ઞાનના આધારે જ્ઞાનનો નિર્ણય કર અને વિકલ્પનો આધાર છોડ. નિર્ણયમાં પણ એ પરિસ્થિતિ થાય, પણ તે કાળે નિર્વિકલ્પ દશા નહીં હોવાથી અને સ્વવિકલ્પ દશા અનિવાર્ય હોવાથી વિકલ્પ હોય છે. વિકલ્પ હોય છે માટે વિકલ્પ કામની ચીજ છે એમ તું ત્યાં લઈ લે. કામની હોત તો એને દૂર શા માટે કરત, એને સાથે ને સાથે રાખે. પણ એ કામની ચીજ નહોતી માટે એને દૂર કરી, નકામી હતી એટલે એને છોડી દીધી, એમ વાત છે. ત્યારે વિકલ્પ હોય છે પણ એ અનિવાર્યપણે હોય છે એમ કહેવું છે. ત્યાં વિકલ્પની સ્થિતિ અનિવાર્ય છે, પણ વિકલ્પની મદદથી કામ લેવું છે એમ નથી, વિકલ્પના આધારથી કામ લેવું છે ત્યાં પણ એમ નથી. ત્યાં ને ત્યાં બધી વાત જોઈએ કે જે જીવને સ્વવિકલ્પ અવસ્થામાં પોતાના નિજ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થયો ત્યારે એને પોતાના અનંત મહિમાવંત સ્વરૂપનો મહિમા ઉપજ્યો. આ એનું ખાસ લક્ષણ છે, નિર્ણય થયાનું ખાસ લક્ષણ છે કે સ્વરૂપ અનંત સામર્થ્ય અને અનંત મહિમાવંત હોવાથી એ પોતાના સામર્થ્યનો મહિમા ઉપજ્યા વિના રહે જેને નિર્ણય થાય. તો એ સ્વરૂપ જ્ઞાનમાં અવભાષ્યું છે તેથી નિર્ણય થાય છે, તેથી મહિમા આવે છે. હવે એ મહિમા આવતા વિકલ્પ પણ એ અનુસાર ચાલે છે, એટલે સ્વરૂપના મહિમાયુક્ત વિકલ્પ ચાલે છે. હું સાક્ષાત શિવપદ સ્વરૂપ છું એવો વિકલ્પ ચાલે છે. જેવું જ્ઞાન શું છે એવો જ વિકલ્પ ચાલે છે. જ્ઞાનને વિકલ્પને મેળતા મેળવાળા પરિણામ થાય છે. બંનેના મેળવાળા પરિણામ હોવા છતાં જ્ઞાન સ્વરૂપ મહિમામાં આગળ વધે છે અને એ એટલું સ્વરૂપ મહિમામાં આગળ વધે છે કે એકવાર જ્ઞાન લીન થઈ જાય છે, પોતાના મહેમાન સ્વરૂપમાં જ્ઞાન લીન થાય છે
બરોબર,
ત્યારે એને શુદ્ધોપયોગ થયો એમ કહેવામાં આવે. તો એ જ્ઞાન આગળ વધી ગયું, મહિમામાં આગળ વધતું 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 લીન થઈ ગયું. અને વિકલ્પનું શું થયું કે વિકલ્પ જે સ્થૂળ હતો એ સૂક્ષ્મ થતો થતો ઘસાતો ઘસાતો ક્ષીણ થતો થતો, ભલે એ સ્વરૂપનો મહિમા કરતો હતો એ વિકલ્પ, તો પણ એ વિકલ્પ તૂટી ગયો. બંનેની એક પરિસ્થિતિ નથી, જ્યારે સ્વરૂપ નિર્ણય થયો ત્યારે બંને હતા. જ્ઞાનનું પરિણામ હતું જેમાં સ્વરૂપનો પ્રતિભાસ થયો, રાગનું પરિણમન હતું કે જેમાં રાગ વિકલ્પરૂપ થઈને સ્વરૂપનો મહિમા કરવા લાગ્યો. મારામાં આનંદ સામર્થ્ય, અનંત જ્ઞાનનો ભંડાર, અનંત આનંદ સ્વરૂપનું છું, સાક્ષાત શુદ્ધ સ્વરૂપનું છું, અચલિત સ્વભાવ સ્વરૂપ છું, કોઈ મારા સ્વભાવનું વિશે ચલાયમાન પણ નથી. એવો વિકલ્પ ચાલે છે તો પણ એ વિકલ્પ વધતો નથી, વિકલ્પમાં વૃદ્ધિગત પણ નથી થતું. જ્ઞાનમાં વૃદ્ધિગત પણ થાય છે, વિકલ્પમાં વૃદ્ધિગત પણ નથી. એ શું સૂચવે છે? એ એમ બતાવે છે કે રાગ છે એ ત્યાગ કરવા યોગ્ય અને છોડવા યોગ્ય છે. ભલે તે રાગની સર્વ કક્ષા અને બધી કોટીના રાગમાં ઊંચામાં ઊંચી કોટીનો રાગ હોવા છતાં તે રાગનો પણ ત્યાગ કરીને અનુભવ કરવામાં આવે છે.
ઘટે
આમ તો મહિમા, લોકો મહિમા રાગના પરિણામને જ મહિમા સમજે છે, પણ ખરેખર તો સ્વરૂપ જ્ઞાનમાં ભાસ્યું છે. અને જ્ઞાનમાં જીવનું જેટલું સ્વરૂપ છે એટલું બરાબર નિશ્ચિત થયું છે, ચોક્કસ થયું છે, ત્યારે જ્ઞાન એના પ્રત્યે આકર્ષિત થાય છે. એ જ્ઞાનને મહિમા આવતી હોય છે. સ્વરૂપનું અંતર આકર્ષણ થવું એ જ્ઞાનના મહિમારૂપ છે. પણ બાહ્ય દ્રષ્ટિએ રાગ જોવાય છે, બાહ્ય દ્રષ્ટિએ જ્ઞાન તો અંતરંગનું પરિણમન છે, રાગ છે બહિરંગ પરિણમન છે. પરિણમનના બે લઈએ તો એ બહારનું, તેથી રાગથી સમજાવવામાં આવે છે અને રાગ સમજાય છે કે મહિમા આવ્યો, મહિમા આવ્યો, મહિમા આવ્યો. પણ મહિમા આવ્યો એટલે શું થયું, શેમાં મહિમા આવ્યો, જ્ઞાનમાં કે રાગમાં? આ ભેદ સમજવો જોઈએ. નહીતર મહિમાને રાગના પરિણામ સમજવામાં આવે છે એકાંતે, એ ખરેખર મહિમામાં શું થયું એની એને ખબર નથી. એટલે એ દલીલ અહીંયા શક્તિ નથી, અથવા એની દલીલ કરવા યોગ્ય નથી કે વિકલ્પ કાળે તો, નિર્ણય કાળે તો વિકલ્પ ને રાગ છે ને, અને ત્યારે તો એ કામના છે કે નહીં, એ કામમાં આવે છે કે નહીં, ત્યાં સુધી તો કામમાં આવ્યો કે નહીં. દ્રષ્ટાંત પણ શાસ્ત્રમાં એવું આવે કે જેમ કોઈ મહેલમાં જવું હોય ત્યારે બહારથી રાજા છે પોતાના મહેલમાં આવવા માટે પોતાની ઘોડાગાડી કે મોટર કે એવા કોઈ વાહનમાં મહેલના આંગણા સુધી આવે છે, પછી એમાંથી ઉતરીને મહેલમાં જાય છે. એમને ઘોડાગાડી હતો જાય, એને ઉતારી ઉતરી જાય છે, પછી અંદર જાય છે. એમ વિકલ્પનું અત્યાર સુધી તારી સાથે ચાલ્યો, નિર્ણય કર્યો ત્યાં સુધી તું વિકલ્પની સાથે સાથે ચાલ્યો, હવે સ્વરૂપ મહેલમાં નિવાસ કરવા માટે વિકલ્પ છોડીને વિકલ્પથી ઉતરીને તારે અંદર પ્રવેશ કરવાનો. તો વળી એ પાછી દ્રષ્ટિએ છે વિકલ્પની મદદ લેવાની, ત્યાં સુધી તો વિકલ્પનો સાધન થઈને મહેલ આંગણા સુધી આવ્યો જ ન આવ્યો, વિકલ્પની ગાડીમાં બેસીને આંગણા સુધી આવ્યો કે ન આવ્યો, એટલું તો વાહન ખરું પણ દ્રષ્ટાંત બતાવવા. એ છેવટ સુધી આંગણા સુધી આવે ત્યાં સુધી વિકલ્પ હોય છે, એટલું બતાવવા માટે છે. પણ એના ઉપર બેસવા માટે, એના ઉપર આરોહણ કરવા માટે, એને વાહન બનાવવા માટે વિકલ્પ છે. સ્વરૂપનો અવભાસનમાં એ વાત નિશ્ચિત થાય છે, સ્વરૂપ નિશ્ચિત થાય છે ત્યારે જ એ વાત નિશ્ચિત થાય છે કે અનાદિનો વિકલ્પનો આધાર છે, અને વિકલ્પના આધારની બુદ્ધિ છે, અભિપ્રાય છે. એ આધાર બુદ્ધિ અને વિકલ્પનો આધાર બંને છોડી દેવાના છે, એ નિશ્ચય પણ સાથે સાથે જ થાય છે. એટલે એને વિકલ્પને લઈને હું આગળ વધો, વિકલ્પને લઈને હું આગળ વધો, એ વાત એને રહેતી નથી, એ વાત એને એના માટે રહેતી નથી. ભલે છોડતો નથી પણ હવે આ વિકલ્પની સામે જોતો નથી, વિકલ્પની કદર કરતો નથી, વિકલ્પને ટેકો દેતો નથી, એટલે હવે વિકલ્પ ક્યાં સુધી રહેશે બિચાર? એને તો છૂટવું છે, પણ વિકલ્પ ક્યાં સુધી છે? કે પોતાનો પુરુષાર્થ મંદ છે ત્યાં સુધી વિકલ્પ છે. પુરુષાર્થની ઉત્પત્તિ થઈ જાય છે નિર્ણય થતા, પણ એ પરિપક્વ દશાને પુરુષાર્થ પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી વિકલ્પનો સદભાવ રહ્યા કરે છે. પણ એનો આદર નથી, એની કિંમત નથી, એનો આધાર લેતો નથી. જેનો આદર ન કરવામાં આવે ને જેનો અનાદર કરવામાં આવે એ પછી વારંવાર આવે નહીં. આપણી વચ્ચે સંબંધ હોય, તમે હંમેશા આવતા હો, પણ પછી તમારો આદર સત્કાર બંધ થઈ જાય તો કેટલા દાડા તમે
અનાદર થાય છે, છોડી દો આપણે અહીંયા જવાનું એમ બને છે. બંને કર્મબંધના નિમિત્ત છે, બંને પોતે એક બંધરૂપ છે, પોતે એક જ જાતિના બંધરૂપ છે. બંધની જાતિ એક છે, પ્રકૃતિની જાતિમાં ભેદ હોવા છતાં બંધની જાતિમાં ભેદ નથી. બંધ એટલે બંધ જ છે, એમાં મોક્ષ પણ નથી, બંધમાં મોક્ષ પણ નથી, લાઈફમાં બંધ પણ જરા પણ નથી. પોતે એક બંધરૂપ છે, તેનાથી મોક્ષ કેવી રીતે થાય? જે પોતે સ્વયં બંધરૂપ છે તેનાથી મોક્ષ કેવી રીતે થાય? આ સીધો પ્રશ્ન છે. એમ કહે કે અમે શું કરતા 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 આગળ વધશું, પણ જેનાથી બંધ થાય તેનાથી મોક્ષ કેવી રીતે થાય? આ સીધી વાત છે. ફૂલ તો બંધાય છે એ તો પ્રસિદ્ધ વાત છે, પણ જેનાથી બંધન થાય એનાથી જ મોક્ષ થાય એ કેમ બને? એ કોઈ રીતે બની શકવા યોગ્ય નથી. આ સિદ્ધાંત છે કે જે આ બંનેથી મોક્ષ થવાની પ્રતીતિ રાખે છે તે અજ્ઞાની છે. બધાની વાત કરી રહી છે. જે કોઈ જીવો બંનેથી મોક્ષ થવાની પ્રતીતિ રાખે છે, બંનેથી એટલે પુણ્યથી કે પાપથી કોઈ પણ ભાવથી મોક્ષ થવાની પ્રતીતિ રાખે છે, આનાથી લાભ થયો, મોક્ષ થાય, કલ્યાણ થાય, આત્માનું હિત થાય, કલ્યાણ થાય, કાંઈક તો લાભ થાય, એ અજ્ઞાની છે. પરંપરા મોક્ષ કયો છે એટલે અમુક કાળ સુધી સાથે હોય છે એમ બતાવે છે. એનાથી મોક્ષ થાય છે એમ કહેવું નથી. તત્વ દ્રષ્ટિએ તો જે મોક્ષના પરિણામ પાપ ના પરિણામ કરતા પણ હિત થાય છે, ભલું થાય છે એવું માને છે. એટલે કેટલીક પાપ ક્રિયાઓ પણ કોઈ કોઈ સંપ્રદાય ની અંદર છે, ધર્મ ની અંદર પાપ ક્રિયા છે. તલ હોવે, જવું હોવે, ફલાણું હોવે, એ બધા પાપ ના પરિણામ, એક પુણ્ય ના પરિણામ એટલે એ તો આવી જ જાય. જ્યાં પુણ્યથી ધર્મ માન્યો છે ત્યાં આગળ જતા એ પાપથી ધર્મ માનવાનું છે, ક્યારે ને ક્યારેક બની જવાનું. બીજી રીતે વાત લઈએ કે જે દેવ ગુરુ શાસ્ત્ર ફરાગી સ્વીકારે છે, વિતરાગી નથી સ્વીકારતા. વિતરાગી દેવ ગુરુ શાસ્ત્ર નથી સ્વીકારતા, તરાગી દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે છે. અને વિતરાગી દેવગુરુ શાસ્ત્રનો અવર્ણવાદ કરે છે, વિરોધ કરે છે, યાદના કરે છે, એ ધર્મ માનીને કરે છે ને? શું સમજીને કરે છે? પાપના પરિણામ છે કે પુણ્યના પરિણામ છે? પાપના પરિણામ છે, છતાં એનાથી પણ હિત થાય છે, કલ્યાણ થાય છે એમ માનવામાં આવે છે. જે માત્ર પરંપરા ચલાવવા માટે ધર્મ પ્રવૃત્તિ કરે છે, માત્ર પરંપરાના લક્ષ્ય જે ધર્મ પ્રવૃત્તિ કરે છે તે ક્યારે પાપ પ્રવૃત્તિમાં આવે છે એની એને ખબર પડતી નથી. કેમ કે એને પોતાની પરંપરા નક્કી કરી છે. હવે સાચી પરંપરા અને ખોટી પરંપરા એ તો પરંપરા તો એના દેશી ચાલે. એને જે નક્કી કર્યું છે એ પરંપરા સાથે, એમાં જરાક ફેરફાર થાય તો એ પરંપરાના નિષેધ અર્થે પાપના પરિણામ અપનાવી લે અને એને એ આત્મા કલ્યાણનું કારણ માને છે કે આ કરવા યોગ્ય છે, આ કર્તવ્ય છે, આ ધર્મ છે, આ ફરજ છે, આ કરવું જ જોઈએ આવે છે, થઈ જાય. એટલે બંનેથી બંધ છે એમાં કોઈ થી મોક્ષ છે એવી પ્રતીતિ રાખે. પહેલા તો પ્રતીતિની વાત છે, એની માન્યતાની વાત પહેલા છે કે તારી માન્યતા થયો. પુણ્યપાપના પરિણામ હજી જલ્દી બંધ નહીં થાય, એ તો પરિપૂર્ણ શુદ્ધ મોક્ષ દશા થશે ત્યારે પુણ્યપાપના પરિણામ બંધ થશે. પાપના પરિણામ તો છઠ્ઠા સાતમા ગુણખાને આવતા બંધ થાય છે, પણ પુણ્ય પરિણામ તો શુભ પરિણામ તો જ્યાં સુધી પૂર્ણ શુદ્ધતા નથી થતી ત્યાં સુધી અબુદ્ધિપૂર્વકના પણ સેવા થઈ જાય છે. બુદ્ધિપૂર્વકના છઠ્ઠા ગુણસ્થાન સુધી અને સાતમાંથી ઉપરના ગુણસ્થાન સુધી અબુદ્ધિપૂર્વકના શુભ પરિણામમાં બંધ થઈ ગયા. છતાં પહેલી માન્યતા તો એ ફરવી જોઈએ કે આ બંને બંધ તત્વમાં જાય છે, મોક્ષ તત્વમાં એક પણ નથી. આ વાત તો માન્યતામાં પહેલા માનવી જોઈએ, તો પછી આગળ ગુણસ્થાનનો સવાલ ઊભો થાય છે ક્યાં સુધી મટે, ક્યાં સુધી રહે, કેટલી હદે રહે, કેવા રહે, કોણ રહે, કોણ ન રહે, એ વાત પછી. જે આ બંનેથી મોક્ષ થવાની પ્રતીતિ રાખે છે તે અજ્ઞાની છે. આમ સીધું કોઈ નથી કે પાપથી મોક્ષ થાય, એમ સીધું કોઈ ન કહે, પણ પુણ્યથી મોક્ષ થાય એને કોઈને કોઈ પ્રકારના પાપના પરિણામ પણ આત્માને હિતકર, સુખકર, લાભના કરનારા અને કલ્યાણના કરનારા છે એવું આવી જતા વાર રાખતી નથી. એની માન્યતાને સૂચવે છે કે એને બંનેથી મોક્ષને માન્યો છે. જે આ બંનેથી મોક્ષ થવાનું બહુ સિદ્ધાંત જોરદાર છે, પ્રતીતિ રાખે છે તે અજ્ઞાની છે, તે મોક્ષ માર્ગનું તેને જ્ઞાન નથી, કેમ છૂટવું એનું તેને જ્ઞાન નથી, તેથી તે અજ્ઞાની છે. કહે છે કે જે પોતે બંધ છે તેનાથી મોક્ષ કેવી રીતે થાય, જે સ્વયં પોતે બંધ સ્વરૂપે છે તેનાથી ને તેનાથી મોક્ષ કેવી રીતે થાય, બંધથી મોક્ષ થાય એ વાત તો કોઈ રીતે સામાન્ય બુદ્ધિથી પણ સંમત થાય એવું નથી, અથવા તેનાથી મોક્ષ ક્યારેય ન થાય. એટલે અહીંયા તો એ સમજવાનું છે મોક્ષનું ભૂમિકામાં કે કોઈ પણ પરિણામ શુભ પરિણામ આવ્યા એટલે સારા આવ્યા ને ઠીક થયું ને ભલા બહુ સારા ભાવ થયા ને એમ કંઈ માં એના ચડી જવા જેવું નથી. જ્યાં સુધી પોતાને સ્વાનુભૂતિ ન થાય ત્યાં સુધી એ પહેલાના જેટલા કોઈ પરિણામ છે એમાં શુભની પ્રધાનતા હોવાથી એને ખટકવું જોઈએ, ઠીક થવું એમ એમ આવવાને બદલે એને ખટકવું જોઈએ, એમ થવું જોઈએ તો ખટકવું જોઈએ કે હજી મારે જે જોઈએ છે એ મને મળતું નથી, એટલે મારી મહેનત હજી સફળ થતી નથી, મારો પુરુષાર્થ હજી સફળ થતો નથી. આમ એને અંદરમાં ખટક આપવી જોઈએ. એવી પરિસ્થિતિમાં હોય તો એ ભૂલે નહીં, અને નહીતર એને ક્યાંક ને ક્યાંક વિશેષતા લાગી જાય. આ મને બહુ સારા ભાવ છે, આજે ભક્તિના ભાવ સારા છે, આજે સ્વાધ્યાયમાં ભાવ સારા છે, આજે ફલાણા પરિણામ વિચારના પરિણામ બહુ સારા થયા, વાંચનના વખતે પરિણામ બહુ સારા થયા, એમ ક્યાંક ને ક્યાંક એને થોડામાં ઘણાનું થોડું છે એમાં ઘણું થયું એવું એને લાગ્યા વિના રહેતો નથી. માણસ અધૂરો છલકાય, ઘડો અધૂરો હોય
છલકાય
તો છલકાય, ભરેલો ઘડો એટલો છલકા પણ વિજ્ઞાન કેવું છે, નહીં તો ભરેલા ઘડામાં તો પાણીનું લેવલ ઉપર છે અને એ છલકવો જોતો હતો પણ એ દળમાં એવું વજન રહે છે, એવી કોઈ વૈજ્ઞાનિક પરિસ્થિતિ છે, પાણી હલતું નથી, હલવાની એને જગ્યા નથી, અને અધૂરો ભરો લઈને કોઈ ચાલે છે, તો પાણીનું એનું તળિયું અડધે નીચે છે, પણ ઝાલક બહાર જાય છે તો છલકાઈને પાણી બહાર આવી જાય છે, એવી સ્થિતિ જોઈને એમ કે અધકચરો માણસ છે, અધૂરા ઉચાર વાળો છે, પૂરી સમજણ નથી જેને, એને થોડાક પરિણામ કંઈક ઠીક થાય તો એને એમ લાગે છે મેં બહુ કર્યું, મેં બહુ કર્યું, બહુ સારા મને ભાવ થયો, બહુ સારા ભાવ મને આવે, તો એ અધૂરો છલકાય છે. વિરુદ્ધ બંધની જાતિના પરિણામ મોક્ષના પરિણામના ઘાતક છે, બંને વિજાતીય છે એટલે એકબીજાના ધ્વંસક છે,
બરોબર,
વિરુદ્ધ જાતિના છે, જેનું બળ વધે તે સામી જાતિના પરિણામને ઉત્પન્ન થવા દે, જો વિભાવ જાતિનું બળ વધે તો સ્વભાવ જાતિના પરિણામ ઉત્પન્ન થાય, જો સ્વભાવ જાતિના પરિણામનું બળ વધે તો વિભાવ જાતિના પરિણામ ઉત્પન્ન થાય. હવે એને પસંદગી કરવાની છે કે આ બેમાં જેનું બળ વધે એ સામાન્ય મારે તારી પસંદગી કર, અકષાય પરિણામ જોઈએ એનું બળ જોઈએ, પ્રબળ કષાય ભાવ, આનંદજી ગઈ પ્રબળ કષાય ભાવ, ધર્મ તો કેવો છે કે પ્રબળ કષાયના અભાવ સ્વરૂપ છે, એના બદલે સ્વકષાય પરિણામને કષાયના બળવાનપણાને એ સ્વીકારે છે, ઊંધે રસ્તે જાય છે, પહેલેથી એની માન્યતામાં ફેર છે, જેની માન્યતા વિપરીત છે એના જ્ઞાન આચરણમાં વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. જીવની એક નિજ જાતિ રૂપ ચેતના, જીવની જાતિ તો એક માત્ર ચેતના જાતિ છે, તે જ જીવ જાતિ છે, તે ચેતનાનો સ્વભાવ પ્રગા પ્રગટ થતા મોક્ષ છે.
વાહ,
નિજ જાતિ સ્વરૂપ ચેતના જાતિ સ્વરૂપ પ્રકાશ સ્વભાવ પરિપૂર્ણ પ્રગટ થાય ત્યારે એમાં ત્યારે એ દશામાં મોક્ષ પણ હોય છે, મુક્ત દશા હોય છે, એની અંદર કોઈ મૂળ સ્વરૂપની જાતિમાં મલિનતા નહીં હોવાથી, ભાવ મલિનતા નહીં હોવાથી જ્યારે એ સ્વભાવ પ્રગટ થાય છે ત્યારે મલિનતાના અભાવરૂપ મોક્ષ છે, પૂર્ણ શુદ્ધતા એનું નામ મોક્ષ, કયો નિજ શુદ્ધતા, પોતાની પૂર્ણ શુદ્ધતા એનું નામ મોક્ષ છે, એ સ્વભાવ જાતિનું શુદ્ધ પરિણમન છે, તે ચેતનાનો સ્વભાવ મોક્ષરૂપ છે, મોક્ષ સદ્રશ છે, જેવું મોક્ષ પરિણામ છે એવો જ સ્વભાવ છે, બંધ પરિણામ છે એવો સ્વભાવ નથી, તેથી સ્વભાવને મોક્ષ જાતિના પરિણામથી દર્શાવવામાં આવે છે. મોક્ષમાં મોક્ષના પરિણામમાં મલિનતાના અભાવ શુદ્ધતા છે તો એમ કહેવાય છે કે સ્વભાવ શુદ્ધ છે, આત્મા શુદ્ધ છે, સ્વભાવે કરીને આત્મા શુદ્ધ છે કહેવામાં આવે છે. વસ્તુતાએ તો સ્વભાવની શુદ્ધિ અશુદ્ધિની અપેક્ષા લાગુ પડતી નથી, તેમ છતાં પરિણામની શુદ્ધતા એ રૂપ સદ્રશ ભાવ જોઈને સ્વભાવને પણ શુદ્ધ સ્વભાવ કહેવામાં
આવે
આવે
અધિકાર પુણ્ય પાપ લાવ્યા ધ્રુવ પાછા
એને શું કરવા, પુણ્ય પાપને બતાવવા, ધ્રુવને બતાવવા માટે પુણ્ય પાપ બતાવવા, પુણ્ય પાપ બતાવવામાં શું કહેવું છે કે પુણ્ય પાપના અભાવ સ્વરૂપ તું શુદ્ધ સ્વભાવ એમ પુણ્ય પાપને બતાવવા છે, સ્વરૂપની દ્રષ્ટિએ પુણ્ય પાપને બતાવવા છે. એકલા પુણ્ય પાપનું નિરૂપણ કરવું હોત તો પુણ્યના આટલા ભેદ, પાપના આટલા ભેદ કેમ કરીને લાંબી રામાયણ એ ચાલતી હોત,
આ તો બે નેટમાં નાખીને
પુણ્યપાપના ના અધિકારમાં પુણ્યપાપનું વિવરણ લાંબુ લાંબુ કરવું હોત તો એના અસંખ્ય ભેદ પ્રભેદ છે, પુણ્યના પાપના બંનેના.
બરોબર.
તો એના જુદા જુદા સ્તરની વાત કરે લાંબી લાંબી, પણ એ વાત તો એટલી બધી સંકેલી નાખી કે તો બે એક જાતિના છે, એમાં કાંઈ નથી.
બરોબર.
એમાં કાંઈ ભેદ પાડવા જેવું
નથી.
એ મોળ છે, મહેલા પરિણામ છે. મલિનતામાં શું ભેદ પાડવો એમ કે છે? કોઈ વિશ્વામાં ભેદ પાડે
છે
કે આજે મેં શુભ ખાધો હતો માટે આ વિસ્તાર સારી છે એમ કે?
નહીં નહીં
નહીં, એવું કાંઈ ભેદ પાડવામાં આવતો નથી. મલિનતા તે મલિનતા છે અને એનાથી દૂર જવા જેવું છે એ સ્પષ્ટ. સ્વભાવ પ્રગટ થતા મોક્ષ છે, તે ચેતનાનો સ્વભાવ મોક્ષરૂપ છે અથવા મોક્ષ સદ્રશ છે. તે પ્રગટતા, તે સ્વભાવ પ્રગટતા નિસંદેહ કેવળ મોક્ષ જ છે. જો સ્વભાવ પ્રસિદ્ધ થાય, સ્વભાવ પ્રગટ થાય, તો પછી એમાં મોક્ષ છે એમાં શંકાનું સ્થાન રહેતું
નથી.
કોઈ શંકાનો અવકાશ નથી કે સ્વભાવ પ્રગટ થાય તેમાં મોક્ષ જ છે. એટલે નીચે પણ જઘન્ય મોક્ષ માર્ગ પ્રગટે છે, ત્યાં આંશિક મોક્ષ પ્રગટ થયો છે. અને આંશિક મોક્ષ પ્રગટ થયો છે ત્યાં જે અંશે મોક્ષ પ્રગટ થયો છે તે મુક્ત જાતિના મોક્ષની જાતિના પરિણામમાં બંધની જાતિના પરિણામ નહીં હોવાને લીધે મુક્ત ભાવની જે મસ્તી છે એ કોઈ જુદી અલૌકિક જાતિની હોય, કેમ કે એ છૂટ્યો નથી, એકદમ સ્વતંત્ર થયો, એ બંધમાંથી છૂટ્યો તે મુક્ત થયો. મુક્ત થયો એટલે મુક્ત થયો બસ. એની મુક્તિની જે જાત છે એને બંધની પરાધીનતા કાંઈ લાગુ પડતી નથી.
જ્ઞાન ધારા ચાલુ થી ચોથે
પરિપૂર્ણ મુક્ત સ્થિતિ અને બંધ ભાવ ઘટતો 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 એ બંધ ભાવની અંદર જીનોક્ત વ્યવહાર છે વ્રત સમિતિ યુક્તિ કઈ માદીના. અને તે જીનાજ્ઞા અનુસાર એટલે જે તે સ્થાને જીનેન્દ્ર ભગવાને સ્થાપિત કર્યા છે એ મર્યાદા અનુસાર હોવા છતાં, આજ્ઞા એટલે મર્યાદા, તે પણ ઘટતી જાતી
સ્થિતિમાં
મન વચન કાયાની એવી પ્રવર્તના છે તે જીનાજ્ઞા અનુસાર છે તો પણ તે ઘટતી જાતી સ્થિતિમાં છે. જેમ જેમ એ સ્વરૂપમાં લીન થાય છે
તેમ તેમ
ભાવના વ્યક્ત કરે છે કે હું મુનિ તો થાવ, મુનિ થાવ ત્યારે મારું જીનાજ્ઞા અનુસાર મારું બાહ્ય પરિણામ પણ જીનાજ્ઞા અનુસાર હો, જીનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને નહીં. એ પણ મન વચન કાયાની પ્રવૃત્તિ, જેમ જેમ હું સ્વરૂપમાં લીન થાવ તેમ તેમ તેનો પણ નાશ થાય, અભાવ થાય, એવો અપૂર્વ અવસર મને ત્યારે આવશે એમ ભાવના પાડે. સુતર્ક કરે છે કે જેને હજી પંચમાવૃતના અને સંયમના પરિણામ સત્યા નથી તે તેનો નિષેધ કરશે તો તેને તેવા પરિણામ પણ નહીં થાય. માટે આ પ્રકારનો નિષેધ નીચે પહેલેથી કરવામાં આવે છે તે યોગ્ય નથી. સાથે હોય ને ક્યાં સુધી સાથે ન હોય, આધાર બુદ્ધિ તો પહેલેથી જ છોડવાની છે.
બરોબર.
રાગ ના આધારે તો પહેલેથી જ પરિણામ છોડવાની વાત છે. રાગ નો આધાર તો દિવાનો નથી. પછી કચાશ છે એટલી અસ્થિરતા છે એટલો રાગ ઉત્પન્ન થાય છે. બાકી આધાર બુદ્ધિ તો પહેલેથી જ નહીં એ રીતે પરિણામ શરૂ થાય છે. એને જ્ઞાનગુણ કહ્યું છે. જ્ઞાનગુણ કહ્યો છે સમયસારની અંદર. નિર્જરાધિકારમાં જ્ઞાનના આધારે જ્ઞાન પ્રગટે એટલું જ આરાધન છે જ્ઞાનના સ્વસંવેદનમાં જેટલું જ્ઞાન પરિણમિત થાય છે તેટલું જ આરાધન છે. જ્ઞાન વેદન તેટલું જ આરાધન છે, એટલો જ્ઞાનનો ગુણ પ્રગટ થયો છે. એ જ્ઞાન ગુણ છે એ જ નિર્જરાનું કારણ છે, બાહ્ય તપાદી નિર્જરાનું કારણ નથી. એટલે ત્યાં બાહ્ય તપને એમ કહ્યું છે કે તું તપના ભારથી તૂટી મર તો પણ તને જ્ઞાન ગુણ વિના કોઈ રીતે મોક્ષ થવાનો નથી. જ્ઞાન જ્ઞાન ગુણમ વિના પ્રાપ્ત ક્ષમંતે નહીં, પ્રાપ્ત નહીં કરી શકે, આત્માને નહીં પ્રાપ્ત કરે. ભલે તું મહાવ્રતના તપના ભારથી ભગ્ન થઈ જા, ભગ્ન એટલે તૂટી જા, તો પણ તને જ્ઞાન ગુણ વિના મોક્ષ થવાનો નથી. તે પ્રગટ થતા નિસંદેહ કેવળ મોક્ષ જ છે, જેથી જ્ઞાતાની એવી ચેતનાનું આચરણ છે ત્યાં સહજ જ મોક્ષ છે. ચોથાવસ્થાનથી જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થયું, ત્યાં ચેતનામાં સ્વરૂપ આચરણ પણ પ્રગટ થયું, અને જેને સ્વરૂપ આચરણ છે ત્યાં સહજ જ મોક્ષ છે. જ્યાં સ્વરૂપ આચરણ નથી ત્યાં ગમે તેવું બીજું બાહ્યાચરણ હોય તો પણ ત્યાં મોક્ષ થતો
નથી.
અત્યારે કોઈ એવા આયુષ્ય નથી ને એવા સંભયન પણ નથી, પણ એટલા કઠોર તપ કરનારા જીવો હોય છે કે જે વર્ષો સુધી આહાર નથી, પાણી નથી, એવા સંભયન હોય છે શરીર અને ઘોર તપશ્ચર્યા કરે. જે તપશ્ચર્યામાં અનેક જાતની રિદ્ધિ સિદ્ધિ પણ પ્રત્યે, કેમ કે પુણ્ય શુભ પરિણામ છે ને પુણ્યના પરિણામ છે, એટલે એના ફળ એની એનો વિકલ્પ ન હોય તો પણ એને રિદ્ધિ સિદ્ધિ ઉત્પન્ન થઈ જાય તો પણ એનાથી મોક્ષ થતો નથી, એનાથી મોક્ષ થતો નથી. એમ સ્વરૂપાચરણમાં સ્વરૂપસ્થ થવું, સ્વરૂપમાં એકાગ્ર થવું, સ્વરૂપમાં લીન થવું, સ્વરૂપમાં સ્થિર થવું, સ્વરૂપમાં ઉપયોગ જામી જાય એને સ્વરૂપાચરણ કહેવામાં આવે છે. એ સ્વરૂપાચરણના પરિણામ છે. એ સ્વરૂપ જ્યાં ચેતન જ્ઞાતાએ, જેથી જ્ઞાતાએ એવી ચેતનાનું આચરણ છે, જ્ઞાતાને તો મોક્ષમાર્ગી જીવને તો સ્વરૂપાચરણનું જ્ઞાન છે, એવી ચેતના છે કે જેમાં સ્વરૂપાચરણ છે, પોતાના સ્વરૂપમાં લીન થયા કરે છે, એને લઈને એને સહજ જ મોક્ષ છે. આમ છે સુખ અને દુઃખને તો સીધો સંબંધ છે કે નહીં? કોઈ દુઃખમાં ટકવા રહેવા માંગે છે
નહીં
કે દુઃખ ભાવથી છૂટીને સુખમાં જવા માંગે? દુઃખથી સુખનું એ તો સહજ જ છે કે કૃત્રિમ છે? કે સહજ જ છે. તો જે જ્ઞાતા થયો, જેને ચોથાવસ્થાને સહાનુભૂતિ પ્રગટ થઈ, એ સહાનુભૂતિમાં જેને પોતાના સીધ સમાન આનંદ સ્વરૂપને, આનંદ સ્વભાવને એ જાતીય અનુભવ ગોચર કર્યો, એને એ સિવાયના બધા પરિણામ દુઃખ જાતિના પરિણામ છે એવો પણ અનુભવ કર્યો, એવો અનુભવ થયો એને, એવો અનુભવ રહ્યો એને. હવે સહજ જ એ દુઃખમાં રહે કે સુખમાં રહે? એવી ચેતનાનું આચરણ છે કે ત્યાં સહજ જ મોક્ષ છે, પણ એમ કેમ સહજ મોક્ષ થાય? બીજું તો ઘણું બાકી છે. ચાર ગુણસ્થાન પછી તો બાકી ના થયું, ગુણસ્થાનમાં નવ ગુણસ્થાન બાકી છે, અને ચોથું ગુણસ્થાન તો મોક્ષ માર્ગ નું તો પહેલું ગુણસ્થાન છે. જે નવ ગુણસ્થાનમાં છે એમાં હજી પહેલું પગથિયું છે, હજી તો આઠ પગથિયા બાકી છે. અને સહજ મોક્ષ કેમ થશે? કે એને સુખ સ્વભાવ જોયો, સુખનો સાગર તૂટે છે, પોતામાં પોતાનું સુખ સ્થાન જોયો અને સુખનો અનુભવ થયો, એ હવે દુઃખના પરિણામમાં ટકવાનો
નથી.
ક્યાં નહીં ટકે? ત્યાં તો ટકવા જશે, સહેજે છે, એટલે તેને ત્યાં સહજ જ મોક્ષ છે. જીવના વિકાર રૂપ પુણ્ય પાપ કેવળ બંધ રૂપ છે, જીવના વિકારરૂપ જે પુણ્ય પાપ છે એ તો કેવળ બંધરૂપ છે, એમાં મોક્ષ નો અંશ નથી, મોક્ષ ની ગંધ પણ નથી. એ તો એકાંત કેવળ બંધરૂપ જ છે, કેવળ બંધરૂપ છે તેથી કેવળ ત્યાગ છે, એકાંત બંધરૂપ છે તેથી એકાંત ત્યાગ છે, ત્યાગ છે એટલે ત્યાગ ત્યાગ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય છે, અને જીવનો એક ચેતના સ્વભાવ જ મોક્ષ છે. મોક્ષ છે એટલે બંધના ભાવ સ્વરૂપે છે, તે સ્વભાવ છે એને દર્શાવવા માટે આ ગુરુ સ્વભાવ છે. જીવનો એક ચેતના સ્વભાવ છે એ બંધના અભાવ રહિત છે, બંધના અભાવ બંધ રહિત છે, બંધના અભાવ છે, તેથી એને જ મોક્ષ કહેવામાં આવે છે. એ રીતે સ્વભાવ દર્શાવવા માટે પુણ્યપાપ નો અધિકાર છે. પુણ્યપાપ ના અધિકારમાં પુણ્યપાપ દર્શાવવા માટે પુણ્યપાપ નો અધિકાર નથી, પણ પુણ્યપાપ રહિત સ્વભાવ દર્શાવવા માટે પુણ્યપાપ નો અધિકાર કહેવામાં આવે છે.
देव सिद्धि मंदर भगवान नो जय हो परम पावनी श्री कांडू देव जय इंद्रागी गंवर धारण जय हो.